એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો આપણા સૌના જીવનનો એક અભિન્ન ભાગ છે.
હા, પણ કદાચ આપણે એના વિશે એટલું ઊંડાણથી વિચારતા નથી.
બરાબર, એ વિષય છે નાગરિકતા.
અને આપણે વાત કરીશું દિમિત્રી કોચેનોવના બહુ ચર્ચિત પુસ્તક નાગરિકતા એટલે કે સિટીઝનશીપ વિશે. આ પુસ્તક ખરેખર કહું તો આપણી નાગરિકતા વિશેની જે સામાન્ય સમજ છે ને એને હચમચાવી નાખે છે.
કારણ કે આપણે શું માનીએ કે ભાઈ આપણી મહેનત આપણી આવડત એ જ આપણને સફળ બનાવે.
બરાબર,
પણ આ પુસ્તક એકદમ અલગ વાત કરે છે. એ કહે છે કે તમારી પાસે કયા દેશનો પાસપોર્ટ છે એ કદાચ તમારી આવડત કરતા પણ વધારે તમારી જિંદગીની તકો નક્કી કરે છે.
અરે બાપરે,
આ સાંભળીને જ આમ આંચકો લાગે નહીં? શું ખરેખર આવું છે? ચાલો આજે આ જ વાતને સમજવાનો પ્રયાસ કરીએ.
તો શરૂઆત કરીએ લેખકથી. પ્રોફેસર દિમિત્રી કોચેનોવ એ કોણ છે?
હા, એમના વિશે થોડું જાણીએ.
એ કોઈ સામાન્ય પ્રોફેસર નથી. નાગરિકતા કાયદા અને ખાસ કરીને યુરોપિયન યુનિયન એટલે કે ઈયુના કાયદાના દુનિયાના ટોચના નિષ્ણાતોમાં એમની ગણના થાય છે. અત્યારે નેધરલેન્ડ્સમાં યુનિવર્સિટી ઓફ ગ્રોનિંજન છે, ત્યાં ઈયુ બંધારણીય કાયદાના પ્રોફેસર છે.
એટલે અનુભવ તો જબરદસ્ત કહેવાય. 20 વર્ષથી વધુ સમય આ ક્ષેત્રમાં, અને પાછા સરકારોને મોટી સંસ્થાઓને સલાહ પણ આપે.
બરાબર,
પણ એવી કઈ ખાસ વાત છે એમનામાં જે આ પુસ્તકને આટલું મહત્વનું બનાવે છે?
એમની બે મુખ્ય ખાસિયતો છે મને લાગે છે. એક તો એ માત્ર કાયદાની સૂકી વાતો નથી કરતા. એ કાયદાને ફિલોસોફી મતલબ તત્વજ્ઞાન અને પ્રેક્ટિકલ પોલિસી એટલે કે વાસ્તવિક નીતિઓ સાથે જોડે છે.
રસપ્રદ.
અને બીજું જે વધુ મહત્વનું છે, એમની પોતાની પૃષ્ઠભૂમિ આંતરરાષ્ટ્રીય છે. એમણે પોતે અનુભવ્યું છે કે અલગ અલગ પાસપોર્ટ હોવાથી શું ફેર પડે છે.
એટલે માત્ર થિયરી નહીં પણ અનુભવ પણ બોલે છે.
ચોક્કસ, આનાથી એમની વાતમાં વજન આવે છે.
અને પેલું ક્વોલિટી ઓફ નેશનાલિટી ઇન્ડેક્સ QNI પણ એમણે બનાવ્યું છે, બરાબર ને? જે અલગ અલગ દેશોની નાગરિકતાને રેન્ક આપે છે.
હા, એના સહનિર્માતા છે. એટલે એમની દલીલો ખાલી હવામાં નથી પણ ડેટા અને આંકડા પર આધારિત છે. આ QNI બહુ મહત્વનું છે.
સમજાઈ ગયું. તો હવે સીધા પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સંદેશ શું છે? પુસ્તક કહેવા શું માંગે છે?
મૂળભૂત રીતે કોચેનો જે કહે છે તે થોડું ચોંકાવનારું છે. આપણે નાગરિકતાને શેની સાથે જોડીએ? ગૌરવ, ઓળખ, દેશભક્તિ, લોકશાહીમાં ભાગીદારી.
હા, સારી બાબતો સાથે.
પણ કોચેનો કહે છે કે આ બધું તો છે, પણ વાસ્તવમાં નાગરિકતા દુનિયામાં જે અસમાનતા છે ને, એને ટકાવી રાખવાનું અને વધારવાનું એક સૌથી શક્તિશાળી સાધન બની ગયું છે.
ઓહો, સાધન અસમાનતાનું કઈ રીતે?
કારણ કે મોટાભાગના કિસ્સામાં નાગરિકતા આપણને કઈ રીતે મળે છે? જન્મથી.
હા, વારસામાં.
બસ, એ તમારી મહેનત કે લાયકાતનું પરિણામ નથી. અને આ જન્મ આધારિત વારસો અમુક લોકોને, મતલબ જે સારા દેશોમાં જન્મે છે, એમને અઢળક ફાયદા અપાવે છે.
અને બીજા ઘણા લોકો માટે,
અને મોટાભાગના લોકો માટે, એ તકોના દરવાજા બંધ કરી દે છે. એટલે એ સમાવેશ કરતા બાકાત રાખવાની એક્સક્લુઝનની વ્યવસ્થા વધુ છે.
બાપરે, એટલે મારી સુરક્ષા, મારી કમાણી, મારા બાળકોનું ભણતર, મારું આરોગ્ય, આ બધું મારી મહેનત કરતા મારા પાસપોર્ટ પર વધારે આધાર રાખે?
પુસ્તક તો એવું જ ભારપૂર્વક કહે છે.
આ તો આખી વિચારધારાને જ હલાવી દે તેવી વાત છે.
હા, અને પુસ્તક આ જ મુદ્દાને જુદા જુદા એંગલથી બતાવે છે. પહેલા તો એ નાગરિકતાના જે રોમેન્ટિક ખ્યાલો છે ને, દેશ પ્રેમ ને એ બધું, એને તોડે છે. પછી કાયદાકીય હકીકત સમજાવે છે. અને પછી બતાવે છે કે કેવી રીતે દુનિયામાં પાસપોર્ટની એક ઊંચ નીચની વ્યવસ્થા, એક હાયરાર્કી બની ગઈ છે.
અને પેલી પૈસાથી નાગરિકતા ખરીદવાની વાત પણ આમાં જ આવે છે ને, CBI.
બરાબર, સિટીઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ. એના પર પણ પુસ્તકમાં ઘણી ચર્ચા છે. એ દર્શાવે છે કે નાગરિકતા કેવી રીતે એક વસ્તુ જેવી બની રહી છે, ખરીદી શકાય, વેચી શકાય.
ચાલો તો હવે પુસ્તકના અમુક મુખ્ય ભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. ક્યાંથી શરૂઆત કરીશું?
મને લાગે છે કે સૌથી અસરકારક શરૂઆત છે જન્મની લોટરીવાળા મુદ્દાથી.
હા, સિટીઝનશીપ લોટરી.
પુસ્તક કહે છે, વિચારો, એક બાળક સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મે અને બીજું સોમાલિયામાં. આ ખાલી જગ્યાનો ફરક નથી, આ એમની આખી જિંદગીનો ફરક છે. એમનું આયુષ્ય, ભણતર, કમાવાની શક્યતાઓ, ફરવાની આઝાદી, બધું જ અલગ.
અને આમાં એમનો પોતાનો કોઈ કંટ્રોલ નથી?
બિલકુલ નહીં. પ્યોર લક, જન્મનો અકસ્માત.
આ વાત સાચી છે.
અને પુસ્તક એ પણ યાદ દેવડાવે છે કે આજે આપણે જે રાષ્ટ્રીય નાગરિકતાને એકદમ કુદરતી માનીએ છીએ, એ કંઈ હંમેશાથી નહોતી. આ તો રાષ્ટ્ર રાજ્યો બન્યા, નેશન સ્ટેટ્સ, એની સાથે વિકસેલો ખ્યાલ છે, પ્રમાણમાં નવો જ કહેવાય.
એટલે એ કોઈ સનાતન વ્યવસ્થા નથી?
ના. અને ઇતિહાસ જુઓ તો એ હંમેશા કોને આપણા ગણવા અને કોને બહારના એ નક્કી કરવા માટે જ વપરાય છે. ક્યારેક ધર્મના નામે, ક્યારેક જાતિના નામે,
અને હવે દેશના નામે.
બરાબર. હવે મોટે ભાગે રાષ્ટ્રીયતાના આધારે આ બાકાત રાખવાનું કામ થાય છે. તો
કોચેનોવ એમ કહે છે કે આજે આખો ખ્યાલ છે રાષ્ટ્રીય નાગરિકતાનો, કે ભાઈ આપણે સૌ એક દેશના નાગરિક, એક મોટો પરિવાર, સરકારમાં આપણો અવાજ છે, એકબીજા માટે લાગણી. આ બધું શું ખાલી દેખાડો છે? એક ભ્રમ છે, મિથ.
પુસ્તક કંઈક એવું જ કહે છે. એ દલીલ કરે છે કે વાસ્તવિકતા જુદી છે. મોટાભાગના નાગરિકોનો શાસનમાં કેટલો પ્રભાવ હોય છે? બહુ ઓછો.
સાચી વાત.
અને રાષ્ટ્ર માટેની એકતા એ પણ ઘણીવાર ઉપર છલ્લી હોય છે. કાં તો કોઈ ક્રિકેટ મેચ વખતે દેખાય, કાં તો કોઈ સંકટ સમયે.
હા, એ ખરું.
અને ઘણીવાર તો આ નાગરિકતાની આખી વ્યવસ્થા કોના હિતમાં વધારે કામ કરે છે, સામાન્ય માણસના કે પછી સત્તામાં બેઠેલાને પૈસાદાર લોકોના?
આ તો મોટો સવાલ ઉભો કરે છે.
ચોક્કસ.
હવે પેલી નાગરિકતાના મૂલ્ય અને બજારની વાત પર આવીએ. તમે કહ્યું કે નાગરિકતા એક સંપત્તિ, પ્રોપર્ટી જેવી બની ગઈ છે, એ શું છે?
હા, આ કોચેનોવની એક બહુ જ મહત્વની દલીલ છે. જેમ આપણને વારસામાં જમીન જાયદાદ મળે, એમ નાગરિકતા પણ મળે છે જન્મથી.
બરાબર.
પણ હવે શું થઈ રહ્યું છે? જેમ પ્રોપર્ટી ખરીદી વેચી શકાય, તેમ નાગરિકતા પણ ખરીદી વેચી શકાય છે.
ઓ,
પેલું સીબીઆઈ.
હા, સિટીઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ.
અમુક દેશો જેમ કે માલ્ટા, સાયપ્રસ, કેરેબિયનના કેટલાક ટાપુ દેશો.
હા, સાંભળ્યું છે.
એ લોકો શું કરે છે? જો તમે એમના દેશમાં મોટું રોકાણ કરો, લાખો કરોડો ડોલરનું, તો એ તમને બદલામાં પોતાના દેશની નાગરિકતા, પોતાનો પાસપોર્ટ આપે છે.
એટલે કે પૈસા આપો અને નાગરિક બનો.
સીધી વાત. આ શું બતાવે છે? એ બતાવે છે કે આ દેશો માટે અને કદાચ ઘણા અંશે વૈશ્વિક સિસ્ટમ માટે નાગરિકતા કોઈ પવિત્ર બંધન નથી,
પણ એક વેચી શકાય તેવી વસ્તુ છે, કોમોડિટી.
બરાબર. એક કમાણીનું સાધન.
અને આનાથી પેલી વૈશ્વિક શ્રેણીબદ્ધતા જેવી વાત વધારે પાકી થાય છે, નહીં કે બધા પાસપોર્ટ સરખા નથી હોતા.
ચોક્કસ. આ સીબીઆઈ એ વાતને વધુ સ્પષ્ટ કરે છે. કોચેનોવનો ક્યુએનઆઈ ઇન્ડેક્સ આજ માપે છે. એટલે કે જો તમારી પાસે જાપાન, સિંગાપુર કે જર્મનીનો પાસપોર્ટ હોય, તો તમે દુનિયાના લગભગ 190 દેશોમાં વિઝા વગર જઈ શકો.
વાહ.
પણ જો તમારી પાસે અફઘાનિસ્તાન, ઇરાક કે સીરિયાનો પાસપોર્ટ હોય, તો માંડ 30-40 દેશોમાં વિઝા વગર એન્ટ્રી મળે.
બહુ મોટો તફાવત.
અને આ ખાલી ફરવાની વાત નથી. પાસપોર્ટનું મૂલ્ય એ દેશમાં મળતી આંતરિક સુવિધાઓ પર પણ આધાર રાખે છે. શિક્ષણ, આરોગ્ય, શાંતિ, આર્થિક સ્થિરતા.
એટલે એક આખી ઊંચ નીચની સીડી બની ગઈ છે પાસપોર્ટની દુનિયામાં.
બરાબર. એક ગ્લોબલ હાયરકી.
પુસ્તક આ પરિસ્થિતિ માટે કોઈ શબ્દ વાપરે છે?
હા, અને એ શબ્દ બહુ જ સશક્ત અને થોડો વિવાદાસ્પદ પણ છે. વૈશ્વિક રંગભેદ, ગ્લોબલ અપાર્થેદ.
વૈશ્વિક રંગભેદ, આ તો બહુ જ આકરો શબ્દ છે.
હા, પણ કોચેનોવ એની પાછળ તર્ક આપે છે. તે સરખામણી કરે છે દક્ષિણ આફ્રિકાની જૂની રંગભેદ નીતિ સાથે,
જ્યાં ચામડીના રંગના આધારે ભેદભાવ થતો.
બરાબર. ત્યાં રંગના આધારે નક્કી થતું કે કોણ ક્યાં રહી શકે, ક્યાં જઈ શકે, કોને શું અધિકાર મળે. કોચેનો કહે છે કે આજે દુનિયામાં કંઈક અંશે એવું જ પાસપોર્ટના આધારે થઈ રહ્યું છે. તમારો પાસપોર્ટ નક્કી કરે છે કે તમે કેટલા મુક્ત છો, તમને ક્યાં તકો મળશે. ના આધારે થતા આ ભેદભાવને આપણે જાણે સ્વીકારી લીધો છે. આપણી જે વિઝા સિસ્ટમ છે એ આ વૈશ્વિક રંગભેદનું સૌથી મોટું ઉદાહરણ છે.
આ વાત ખરેખર વિચારવા જેવી છે, ખૂબ ગંભીર. પુસ્તક કોઈ ઉકેલ તરફ ઇશારો કરે છે? જેમ કે યુરોપિયન યુનિયનની નાગરિકતા છે જે દેશોથી પર છે.
હા, પુસ્તક ઈયુ નાગરિકતા જેવા રાષ્ટ્રોપરી મોડેલોનું વિશ્લેષણ કરે છે. એ સારી વાત છે કે ઈયુના નાગરિકો 27 દેશોમાં ગમે ત્યાં રહી શકે, કામ કરી શકે. એ રાષ્ટ્રીય સરહદોને થોડી નબળી પાડે છે.
એ તો સારું કહેવાય.
પણ કોચેનો એ પણ કહે છે કે પહેલી વાત, આ ફાયદો ખાલી યુરોપના નાગરિકોને જ મળે છે.
હા, એ ખરું.
બીજું, ઈયુ નાગરિકતા પણ આખરે તો સભ્ય દેશોની રાષ્ટ્રીય નાગરિકતા પર જ આધારિત છે. અને ત્રીજું, યુરોપ બહારના લોકો માટે તો ઈયુ એક કિલ્લા જેવું જ છે.
એટલે એ પણ સંપૂર્ણ ઉકેલ નથી. વૈશ્વિક અસમાનતા એનાથી દૂર નથી થતી.
બરાબર, એ વૈશ્વિક હાયરાર્કીને બદલતું નથી.
તો પછી રસ્તો શું? લેખક શું સૂચવે છે? શું કરવું જોઈએ?
જુઓ, પુસ્તક કોઈ તૈયાર રેસિપી નથી આપતું, પણ એ આપણને વિચારવા માટે મજબૂર કરે છે.
કેવા વિચારો?
કે શું આપણે એવી દુનિયા વિશે વિચારી શકીએ જ્યાં માણસના મૂળભૂત અધિકારોને એની તકો એના જન્મસ્થળ કે એના પાસપોર્ટ પર આધારિત ન હોય?
આદર્શવાદી લાગે.
કદાચ. પણ લેખક સૂચવે છે કે આપણે અધિકારોને રાષ્ટ્રીયતાથી અલગ કરવા, ડીકપલિંગ વિશે વિચારવું જોઈએ. કદાચ માનવ ગરિમાના આધારે કોઈક વૈશ્વિક વ્યવસ્થા તરફ ધીમે ધીમે પણ જઈ શકાય.
બહુ મોટા અને અઘરા વિચારો છે આ. ચલો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે કોર મેસેજીસ છે, એને ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ. પહેલો સંદેશ કયો ગણાય?
મારા ખ્યાલથી પહેલો અને સૌથી પાયાનો સંદેશ છે, નાગરિકતા એક મનસ્વી વિશેષાધિકાર છે, આર્બિટરી પ્રિવિલેજ.
એટલે
કે એ કમાયેલી વસ્તુ નથી, એ મોટાભાગે નસીબની વાત છે, જન્મની લોટરી.
હા,
જેમ વારસાગત સંપત્તિ અમુકને વગર મહેનતે ફાયદો કરાવે, એમ સારો પાસપોર્ટ પણ જન્મથી જ ફાયદો કરાવે છે. આ વાત આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ. કેટલા લોકો વિદેશ જવા માટે સારા પાસપોર્ટવાળા દેશમાં જવા માટે પ્રયત્નો કરે છે.
સાચી વાત છે. બીજો મુખ્ય મુદ્દો.
પેલો નાગરિકતાનું વસ્તુકરણનો, નાગરિકતાનું કમોડિફિકેશન.
હા, કેને ખરીદી શકાય છે.
બરાબર. જ્યારે પૈસાથી નાગરિકતા ખરીદી શકાય ત્યારે કોઈ ઊંચી ભાવના કે પવિત્ર બંધન નથી રહેતી, એ બજારની એક ચીજ બની જાય છે. આનાથી સવાલ થાય કે શું નાગરિકતા ખરેખર અમૂલ્ય છે જેવું આપણે માનીએ છીએ.
ત્રીજો મુદ્દો, પેલું આકરો શબ્દ, વૈશ્વિક રંગભેદ.
હા, વૈશ્વિક રંગભેદ, ગ્લોબલ અપાર્થાઇડ. પુસ્તક કહે છે કે પાસપોર્ટના આધારે થતો ભેદભાવ નૈતિક રીતે એટલો જ ખોટો છે જેટલો રંગ કે જાતિના આધારે થતો ભેદભાવ.
પણ આપણે એને સ્વીકારી લીધો છે.
હા, દુનિયા તો આમ જ ચાલે કંઈ નહીં. પણ આના કારણે કરોડો લોકો ગરીબી અને તકોના અભાવમાં જીવે છે. આપણે ભારતીયો પણ જ્યારે વિઝા લેવા જઈએ છીએ ત્યારે આ ભેદભાવનો થોડો ઘણો અનુભવ તો કરીએ જ છીએ, નહીં?
બિલકુલ. ચોથો મુદ્દો શું હતો?
ચોથો મુદ્દો છે રાષ્ટ્રીય નાગરિકતાની નિષ્ફળતા. પુસ્તક કહે છે કે રાષ્ટ્રીય નાગરિકતા ઘણીવાર જે વચનો આપે છે, સુરક્ષા, સમાનતા, ભાગીદારી, એકતા, એ પૂરા નથી કરી શકતી. ખાસ કરીને આજના ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં એની ઘણી મર્યાદાઓ દેખાઈ આવે છે. દુનિયા બદલાઈ ગઈ છે, પણ નાગરિકતાના નિયમો જૂના જ છે.
અને પાંચમો, છેલ્લો મુખ્ય સંદેશ
એ છે કે આ પરિસ્થિતિને બદલવી જરૂરી છે. આ માત્ર કોઈ પોલિસીની વાત નથી, પણ સુધારાની નૈતિક જરૂરિયાત છે, મોરલ ઇમ્પેરેટિવ.
એટલે કે માનવ ગરિમા અને ન્યાય માટે આ કરવું જ જોઈએ.
બરાબર. કોચનોફ ભારપૂર્વક કહે છે કે આપણે આ અન્યાય સામે આંખ બંધ રાખી શકીએ નહીં.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય, બહુ ધારદાર.
હા, ચોક્કસ. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારોની વાત કરીએ જે પુસ્તકના સાર જેવા છે.
પહેલો વિચાર જે મને યાદ આવે છે સારાંશમાં, નાગરિકતા કદાચ આપણા સમયનું સૌથી મોટું પણ અદૃશ્ય માનવાધિકાર ઉલ્લંઘન છે, કારણ કે એ અબજો લોકોને ખાલી એમના જન્મસ્થાનના આધારે જીવનની તકોથી વંચિત રાખે છે.
બહુ જ પાવરફુલ વાત. નાગરિકતા ગૌરવ નહીં, અન્યાયનું સાધન.
બીજો વિચાર જે મને બહુ ગમ્યો, આપણે એવી દુનિયા ક્યારે સ્વીકારી ન શકીએ જ્યાં વ્યક્તિની જાતિ કે ચામડીનો રંગ એનું ભવિષ્ય નક્કી કરે, પણ આપણે સહેજ પણ સવાલ કર્યા વગર સ્વીકારી લઈએ છીએ કે એનો પાસપોર્ટ એનું ભવિષ્ય નક્કી કરે છે.
આ સીધો આપણા બેવડા ધોરણો પર પ્રહાર છે.
બરાબર.
અને ત્રીજું, પેલી સીબીઆઈ પર, પૈસાથી પાસપોર્ટ વેચવાનો જે આખો અબજો ડોલરનો ઉદ્યોગ છે, એ નાગરિકતાની સિસ્ટમનો ભ્રષ્ટાચાર નથી, કદાચ એ એનું સૌથી સાચું અને તાર્કિક સ્વરૂપ છે.
ઓ, કડવું સત્ય કે જ્યારે એ વસ્તુ બની જાય ત્યારે વેચાય એમાં શું નવાય.
હા.
અને છેલ્લે, એક આશા જેવો વિચાર પણ છે. આપણી પાસે પસંદગી એવી નથી કે કાં તો અત્યારની અન્યાય સિસ્ટમ ચાલુ રાખો અથવા તો બધે અંધાધૂંધી ફેલાવી દો. ના,
તો પસંદગી શું છે?
પસંદગી એ છે કે આ વ્યવસ્થિત અન્યાય અને એક વધુ ન્યાયી માનવ ગરિમા પર આધારિત વૈશ્વિક વ્યવસ્થા તરફ ધીમે ધીમે સમજી વિચારીને આગળ વધવા વચ્ચે.
એટલે કે પરિવર્તન શક્ય છે અને એનો અર્થ અરાજકતા નથી, સુધારો શક્ય છે.
આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ પુસ્તકના વિચારો આપણા જેવા સામાન્ય માણસના રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે?
મને લાગે છે કે એની ઘણી રીતે અસર થઈ શકે. સૌથી પહેલું તો એ આપણને આપણા પોતાના નાગરિકતા વિશેષાધિકાર માટે જાગૃત કરે છે.
એટલે કે સિટીઝનશિપ પ્રિવિલેજ.
હા, જો આપણી પાસે એવો પાસપોર્ટ હોય જે આપણને ઘણી બધી છૂટછાટો આપે છે, તો એ સમજવું કે આ આપણી કોઈ સિદ્ધિ નથી પણ નસીબ છે.
આનાથી શું ફરક પડે?
આ સમજ કદાચ આપણામાં થોડી નમ્રતા લાવે અને જે લોકો પાસે આ વિશેષાધિકાર નથી એમના પ્રત્યે થોડી સહાનુભૂતિ જગાવે.
બીજો કોઈ મુદ્દો?
બીજો, આ પુસ્તક આપણને ઇમિગ્રેશન, શરણાર્થીઓ, સરહદી નિયંત્રણો જેવી બાબતો પર નવેસરથી વિચારવા પ્રેરે છે.
કઈ રીતે?
આપણે આપણી નીતિઓ વિશે સવાલ પૂછી શકીએ. શું એ ન્યાયી છે? શું એ લોકો વચ્ચે દિવાલો ઊભી કરી રહી છે? શરણાર્થીઓને આપણે કઈ નજરે જોવા જોઈએ? આ બધા પ્રશ્નો ખાલી કાયદાકીય નથી પણ નૈતિક છે.
અને આપણા સમાજમાં પણ વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ કે કામ કરવા જતા લોકો વિશે વિચારીએ ત્યારે એમના પાસપોર્ટની તાકાત કેટલી મહત્વની છે એ સમજાય.
બરાબર.
અને ત્રીજું, આ પુસ્તક આપણને થોડા વૈશ્વિક નાગરિક બનવા પ્રોત્સાહિત કરે છે.
એટલે કે
આપણી ઓળખ ખાલી આપણા દેશ પૂરતી સીમિત ન રાખીએ. આપણે બધા આ જ પૃથ્વીના રહેવાસી છીએ, તો શા માટે માણસના અધિકારો નકશા પરની કોઈ લીટી પર આધાર રાખે?
આ વિચાર આપણને વધુ સમાન અને ન્યાયી દુનિયા માટે કંઈક કરવા પ્રેરી શકે છે, નાના પાયે પણ.
ચોક્કસ.
આખી ચર્ચા પછી જો હું તમને પૂછું કે આ પુસ્તકમાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો બોધપાઠ, સૌથી મોટી શીખ કઈ રહી?
મારા માટે સૌથી વધુ અસર કરનારો ખ્યાલ પેલો વૈશ્વિક રંગભેદનો જ છે. એ શબ્દ કદાચ થોડો અસ્વસ્થ કરે એવો છે, પણ એ આપણી આંખો ખોલી નાખે છે.
એ આપણને દુનિયાની એક એવી વાસ્તવિકતા બતાવે છે જેને આપણે સગવડપૂર્વક ભૂલી જઈએ છીએ, પણ એ સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે ઇતિહાસમાં મોટા અન્યાય પણ દૂર થયા છે. એટલે પરિવર્તન શક્ય છે. અઘરું છે પણ શક્ય છે.
અને મારા માટે સૌથી મોટી વાત એ સમજ હતી કે જેને આપણે એકદમ કુદરતી, એકદમ સ્વાભાવિક માનીએ છીએ આપણી નાગરિકતા, એ ખરેખર કેટલી માનવસર્જિત, કેટલી રાજકીય અને કેટલી વાર અન્યાયી વ્યવસ્થા છે. એ ખાલી ઓળખપત્ર નથી પણ શક્તિ અને તકો વહેંચવાનું એક સાધન છે. આ સમજ જ બહુ મોટી છે.
સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.